सवितु वरम रूपम ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपैः ॐ तत्सवितुर्वरं रूपम् ज्योतिः परस्य धीमहि यन्नः सत्ये न दीपये ॐ नमो भगवते श्री अरविन्दाय ॐ नमो भगवते श्री अरविन्दाय नमो भगवते श्री अरविंदा।
तारीख 24/12 जूनी एडिशन पेज नंबर 71, नवी एडिशन पेज नंबर 61। आपणे चौथा प्रकरण में सर्जन की आखी प्रक्रिया कवि समझावी रहा छे, एनी वात करी रहा छे। एमा कवि कहे छे के आ आखू सर्जन ए सर्जनहार अने एनी शक्तिए रचना करी छे। देर आर टू हु आर वन एंड प्ले इन मेनी वर्ल्ड्स। अनेक जगतोमां ए जे द्विदल चेतना छे, जे एक छे पण सर्जन माटे बे बने छे अने बे होवा छतां एक रूप छे, जेनी आपणे गए वखते चर्चा करी हती। ए जे द्विदल चेतना छे ए आखो ब्रह्मांडनुं निर्माण करे छे, પણ આપણે છે એ માત્ર બાહ્ય રૂપને જોઈએ છીએ, એની પાછળના સત્યને એના આધારને જોઈ શકતા નથી। એટલે આપણને આ જગત એક માયા લાગે છે, ભ્રમણા લાગે છે, સ્વપ્ન લાગે છે। એની ચર્ચા આપણે કરતા હતા કે એ સ્વપ્ન છે, કવિ કહે છે, પણ એ વાસ્તવિક સ્વપ્ન છે અને એના આધારે જ આ સર્જનનું નિર્માણ થયું છે। હવે આગળ આપણે ચાલીએ છીએ। વી એક્સેપ્ટ its face and pass by all it means. A part is sin, we take it for the whole. આપણે આ સર્જનના બાહ્ય સ્વરૂપને જોઈએ છીએ, સ્વીકારીએ છીએ અને એના અર્થને બાજુ ઉપર મૂકી દઈએ છીએ। આપણે એના એક ખંડને, એક ભાગને જોતા હોઈએ છીએ અને આપણે એને સમગ્ર માની લઈએ છીએ। આ આપણી જે મિથ્યા દર્શન છે એનું કારણ કવિ સમજાવી રહ્યા છે કે આપણે આ જે જગતને જોઈએ છીએ, ઇન્દ્રિયો દ્વારા અનુભવીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, એ ઇન્દ્રિયોની શક્તિ અત્યંત સીમિત છે। એની આપણે બહુ ચર્ચા કરી છે। આપણી આંખ અમુક હદ સુધીનું જ જોઈ શકે છે, આપણા કાન અમુક ફ્રિકવન્સીનો જ અવાજ સાંભળી શકે છે, તો આ ઇન્દ્રિયોનું દર્શન હંમેશા ઉપર છલ્લું હોય છે। એ બાહ્ય રૂપને જુએ છે પણ એની આગળ કે પાછળની ભૂમિકાને જોઈ શકતા નથી, પાર્શ્વભૂમિકાને, અને એની અંદરના સત્વને તો બિલકુલ જોઈ નથી શકતા। એટલે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે હંમેશા એક ઉપર છલ્લું જ આ જગતનું દર્શન કરીએ છીએ, એના બાહ્ય રૂપને જ જોઈએ છીએ, નામ રૂપને જોઈએ છીએ। અને આ જે ઉપર છલ્લું દર્શન છે એને આપણું જે મન છે એના ઉપરથી વિચારો બાંધે છે, અભિપ્રાય બાંધે છે, સમજવાની કોશિશ કરે છે। અને એ મનની ચેતના પણ અત્યંત સીમિત છે, એની પણ આપણે ત્રીજા પ્રકરણમાં ખૂબ વિગતમાં ચર્ચા કરી છે કે મન કોઈ દિવસ વિશાળતાને ગ્રહણ કરી નથી શકતું, એકમાત્ર એના નાના ભાગને જુએ છે, પાર્ટ ઇઝ સીન। એને કારણે આપણું આ જગતનું, આ ઇન્દ્રિયોની ઉપર છલી પકડ અને મનનું આંશિક દર્શન, એને કારણે આપણી જગતનું દર્શન છે એ અધૂરું રહે છે। જ્યારે દર્શન આપણું પરસેપ્શન જ ખોટું હોય તો આપણું જ્ઞાન પણ ખોટું જોઈએ છે. મને જ્યાં દોરડું છે ત્યાં મને સાપ દેખાતો હોય તો એમાં મારી એ મારા પરસેપ્શન મારું જોવામાં તકલીફ છે. એટલે આપણું હંમેશા ખંડને જોઈએ છીએ અને એને સમગ્ર માની લઈએ છીએ. એને કારણે આપણને આ જગતના સાચા સ્વરૂપનો અનુભવ આવતો નથી. આપણા બધા મનથી જે આપણે એને સમજવા કોશિશ કરીએ છીએ એ હંમેશા અપૂર્ણ અને અધૂરું રહે છે. આપણે એક દ્રષ્ટાંતથી સમજીએ કે કોઈ એક મોટો વિશાળ રાજમહેલ હોય અને એના 5-7 ઓરડા ખુલ્લા છે, તો આપણે તો એ 5-7 ઓરડા, બાકીનું બધું બંધ છે. એ 5-7 ઓરડાને જોઈએ છીએ, બંધ છે, એની ચાવી તો આપણી પાસે છે નહીં. અને એના ઉપરથી આપણે એમ માનીએ છીએ કે ઓહો, આ રાજમહેલ છે એ 5-7 ઓરડાનો બનેલો છે. પણ રાજમહેલ કઈ 5-7 ઓરડાનો બનેલો નથી, એ ઘણો વિશાળ છે. એવું જ આપણે છે, આપણે આ જગતનું નામરૂપ અથવા આપણા પોતાના આધારને જોઈએ છીએ, આપણા મનને, પ્રાણને, આપણા દેહને જોઈએ છીએ. પરંતુ એની પાછળ જે અનેક ચેતનાઓ રહેલી છે આપણા આધારમાં, એનો તો આપણને કદી અનુભવ જ નથી આવતો. કારણ કે આપણે સપાટી ઉપર મનમાં જીવીએ છીએ, મન એનો અનુભવ નથી લઈ શકતું. એ બધું આપણા માટે બંધ ઓરડા છે. દાખલા તરીકે આપણા આધારના નીચેના ભાગમાં આપણું અર્ધચેતન, અવચેતન અને નિસાયન્સ એટલે અચિતની આખી ચેતના પડી છે, આપણને એનો કોઈ અનુભવ નથી આવતો. એવી રીતે આપણી પાછળ આ મન અને પ્રાણ, એને તો આપણે થોડોક જ ભાગનો ઉપયોગ કરીએ છીએ, બાકી વિશાળ મન, વિશાળ પ્રાણ, સૂક્ષ્મ શરીર અને સાઈકની ચેતના, સોલની ચેતના, એ બધું આપણી પાછળ રહેલું છે, બંધ ઓરડા છે, આપણને કાંઈ ખબર નથી પડતી. આપણી ઉપર ઉર્ધ્વમાં આધ્યાત્મિક ચેતનાઓના વિશાળ પ્રદેશો રહ્યા છે, આપણને એનો કોઈ અનુભવ નથી. આપણે તો આજે થોડુંક મન, નાનકડું મનનો પણ ઉપર છેલ્લો ભાગ, કોન્શિયસ માઇન્ડ, એને જોઈએ છીએ. પ્રાણનો અનુભવ, થોડીક લાગણીઓનો અનુભવ કરીએ છીએ અને આ દેહનો અનુભવ કરીએ છીએ. અને આપણે એમ માનીએ છીએ કે આજ આપણું આખું અસ્તિત્વ છે. એવું જ આ દર્શન સમગ્ર સર્જન માટે છે કે આપણે આપણું દર્શન જ એટલું બધું સીમિત, અધૂરું છે, ઉપર છેલ્લું છે, કે એને કારણે આપણને આ જગત વિશેના આપણી જે સંકલ્પના છે, કન્સેપ્શન છે, એ કન્સેપ્શન ખોટું સાબિત થાય છે, એમ કવિ કહેવા માંગે છે. Thus have they made their play with us for roles, author and actor with himself as seen. He moves there as the soul, as nature she. આ રીતે આપણને પાત્રો તરીકે લઈને, with us for roles, પાત્રો તરીકે લઈને એમણે, એટલે કે ભગવાન અને એની શક્તિએ આ સર્જનનું નિર્માણ કર્યું છે, જેમાં લેખક અને કલાકાર પોતે જ દ્રશ્ય બન્યો છે. અહીં હી એટલે કે પુરુષ, પરાત્પર પુરુષ, પરમાત્મા, એ સોલ તરીકે કાર્ય કરે છે પુરુષ તરીકે, અને એની શક્તિ જગદંબા પ્રકૃતિ તરીકે કામ કરે છે. આ સર્જન કેવી રીતે એક છે અને છતાં કાર્ય કરવામાં કેવી રીતે બે છે, દ્વિદલ બને છે, એ આપણને કવિ સમજાવી રહ્યા છે કે આ આખું જે બ્રહ્માંડ રૂપી નાટક છે, વિશ્વનું નાટક છે, એનો લેખક પ્રભુ છે. એણે એના સંકલ્પમાંથી આ આખા સર્જનનું, એના સ્ફુરણમાંથી આ સર્જનનું નિર્માણ થયું છે. એ સંકલ્પને એને પોતાની ચેતનામાં ધારણ કર્યો, એ સત્યમાંથી, એના દર્શનમાંથી આ જગત જન્મ્યું છે, એટલે એ એના લેખક છે. આખી કથાના લેખક, આખા પ્લોટના લેખક પરમાત્મા પોતે છે. હવે કે છે, એ પોતે જ દ્રશ્ય બન્યા છે, જે લેખક છે એ પોતે જ એનો સીન બની ગયા છે. કેવી રીતે? તો કે એ આખું એમણે જે દર્શન એમની ચેતનામાં ધારણ કર્યું છે, આખા પ્લોટનું, એને એક બીજ રૂપે પેલા અકલ્ટ આઈડિયામાં અથવા ટ્રુથ આઈડિયામાં મૂકી દે છે આખું દર્શન, અને એ બીજને એ પ્રકૃતિના ગર્ભમાં રોપી દે છે, અચિતના ગર્ભમાં વાવી દે છે. એટલે કે પોતે જ પોતાનું પ્રોજેક્શન પ્રકૃતિમાં બીજ રૂપે કરી દે છે, અને એ બીજમાંથી પછી આ આખું સંસાર રૂપી વટવૃક્ષ પાંગરે છે. એટલે એ એના જ સ્વરૂપમાંથી, એના જ બીજમાંથી આ બધું નિર્માણ થયું, એટલે એ પોતે જ દ્રશ્ય છે. જગત કરતા અને આ જગત જુદા નથી. સર્જનહાર અને એનું સર્જન, એ બંને એક જ છે. સર્જનહાર પોતે જ આ સર્જન બની ગયો છે, એ કવિ સમજાવી રહ્યા છે. અને કહે છે કે કલાકાર પણ એક જ છે, એ એક જ કલાકાર અનેક રૂપે કાર્ય કરી રહ્યો છે. કેવી રીતે? આપણા આપણને બધાને પાત્રો તરીકે લઈને આપણા બધાના પાત્રો પાછળ કલાકાર એક જ છે. આજે અનેક નામ રૂપના આપણી જે વ્યક્તિત્વો છે એ એને પહેરેલા માત્ર મોરા છે. એ એક જ અનેકનું પાત્ર ભજવી રહ્યું છે. દરેક વ્યક્તિગત પાત્રની પાછળ એ એક જ રહેલો છે. એટલે આ આખા સર્જનનું માં જે એકત્વ રહેલો છે એની આ પંક્તિમાં કવિ આપણને સમજાવે છે. આપણા શાસ્ત્રોમાં ને આપણે પણ બધા પોપટની જેમ બોલતા હોય છે કે આ બધું આ ભગવાનનું જ બનેલું છે, અણુ પરમાણુમાં એનો નિવાસ છે, બધું આપણે બોલીએ છીએ કારણ કે આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે. પણ એ કેવી રીતે એ જ કલા, એ જ લેખક છે, એ જ કલાકાર છે, એ જ દ્રશ્ય છે, એની આ સૂક્ષ્મ પ્રક્રિયા કવિ આપણને સમજાવી રહ્યા છે. આ એકત્વ છે, આ જગત, આ સર્જન એક અખંડ એક રસ સત્તા છે. એમાં બે છેદ નહીં, કોઈ વિભાગ જ નથી, કોઈ ખંડ જ નથી, એ સમજાયું. પણ પછી કહે છે કે અહીંયા એ સોલ તરીકે અને એની જગદંબા છે એ પ્રકૃતિ તરીકે, પુરુષ અને પ્રકૃતિ તરીકે, સોલ અને નેચર તરીકે કાર્ય કરે છે. તો એ એક અનેક કેવી રીતે બન્યો? એને આ સર્જનની લીલા કરવી છે, અનેક રૂપે પ્રગટ થવું છે, એટલે એની ચેતના બે માં વહેંચાઈ ગઈ. જે એક છે એ બે માં વહેંચાઈ ગયા, એ દ્વિદલ ચેતના બની ગઈ. એટલે એ અહીંયા સોલ તરીકે દરેકની અંદર એ પોતાનો પ્રભુ છે, પોતાનો આવિર્ભાવ સોલ તરીકે કરે છે, જે આપણું સાચું કેન્દ્ર છે. અને શક્તિ છે એની, એ અહીંયા પ્રકૃતિ રૂપે કામ કરે છે. અને અહીંયા એ રીતે પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચર તરીકે એ બંને આ સર્જનની લીલા કરી રહ્યા છે. હિયર ઓન ધ અર્થ વેર વી મસ્ટ ફીલ અવર પાર્ટસ, વી નો નોટ હાઉ શેલ રન ધ ડ્રામાસ કોર્સ. Our uttered sentences veil in their thought. અહીં આ પૃથ્વી ઉપર કે જ્યાં આપણે આપણો પાઠ અવશ્ય ભજવવાનો છે, ત્યાં આ ઘટનાનો પ્રવાહ, નાટકનો પ્રવાહ કઈ દિશામાં વહેશે, હાઉ શેલ રન, એ આપણે જાણતા નથી. આપણે ઉચ્ચારેલા વાક્યો એમના વિચાર ઉપર પડદો નાખી દે છે, એમના વિચારને ઢાંકી દે છે. કે છે કે આ જગતમાં આપણે આપણા ભાગે જે કાર્ય આવે, જે ભૂમિકા, જે રોલ ભજવવાનો આવે એ આપણે ભજવવી પડે છે. આપણે જન્મ લઈને આ વિશ્વના રંગમંચ ઉપર આવીએ, આપણું એન્ટ્રી થાય એટલે આપણે કંઈ ને કંઈ કામ કરવાનું હોય છે. જે કુટુંબમાં આપણે જન્મ લઈએ, જે વાતાવરણમાં જે મુકાયા હોય, જે પરિસ્થિતિ, જે સંજોગોમાં મુકાયા, એમાં જે ભૂમિકા આપણે ભજવવાની આવે એ ભૂમિકા આપણે ભજવવી જ પડે છે. અને આપણા ભાગે જે કાંઈ આવે એ કામ કરતા કરતા આપણે આ રંગમંચ ઉપર આમથી તેમ દોડાદોડી કરીએ છીએ. પણ આ વિશ્વ નાટકમાં આપણે કામ તો કરીએ છીએ, પણ એ આખું નાટક કઈ દિશામાં જઈ રહ્યું છે, એ ડ્રામાનો કોર્સ, એ ઘટના કઈ બાજુ જઈ રહી છે એની આપણને કાંઈ જ ખબર નથી. આપણે તો આપણા ભાગે જે કામ આવ્યું એ કામ કરીએ છીએ, આપણને જે સૂજે એ આમ તેમ બોલીએ છીએ, દોડાદોડી કરીએ છીએ. એથી આગળ આપણને આ વિશ્વ નાટક કઈ રીતે વહી રહ્યું છે, કોણે આ નાટકનો કથા લખી, એ નાટકનો હેતુ શું છે, એ કઈ દિશામાં જાય છે એની આપણને કાંઈ ખબર નથી. આપણે માત્ર આપણો જે રોલ છે એના પૂરતું જ જાણીએ છીએ. જેવી રીતે કોઈ એક નવલકથા હોય અથવા તો કોઈ એક ફિલ્મ હોય તો એમાં વાર્તાનો આખી કથા શું છે એ નવલ એનો લેખક જાણે, એનો ડાયરેક્ટર જાણે કે એ કથા શું છે, એ કથા કઈ રીતે આગળ જશે, એમાં કેવા કેવા વળાંકો આવશે, એમાં કયા પાત્રો ઉમેરાશે, કયા પાત્રો સ્ટેજ ઉપરથી વિદાય લેશે, એ ટ્રેજેડી હશે, કોમેડી હશે, એ બધું એ નવલકથાના લેખકને જ ખબર છે અથવા તો ફિલ્મના ડાયરેક્ટરને ખબર છે. બાકીના બધા પાત્રોને તો પોતે શું કામ કરવાનું છે, પોતે કઈ ભૂમિકા ભજવવાની છે એટલી જ ખબર હોય છે. એ પોતાને ભાગે જે ભૂમિકા આવે, દ્રશ્ય ભજવવાનું આવે, એ ભજવે છે. પોતાના માટે જે સંવાદો લખ્યા હોય પેલા સ્ક્રિપ્ટ વાળાએ, એ સંવાદો બોલે છે. સામુ પાત્ર જે બોલે એ સાંભળે છે. એથી વિશેષ આ આખા ફિલ્મ કે નવલકથાની બધી વિગતો કે એનો ઊંડો જે સંદર્ભ છે એ બધા પાત્રો જાણતા નથી હોતા. સૌ પોતપોતાનું પાત્ર ભજવીને વિદાય લે છે. એવું જ આ જગત વાર્તામાં છે કે આપણે છે એ આપણા ભાગે જે ભૂમિકા આવે એ ભજવીએ છીએ, એ રીતે બોલીએ છીએ, ચાલીએ છીએ, એટલે કઠપૂતળીની જેમ આમથી તેમ ડોલીએ છીએ, પરંતુ આ આખા નાટક પાછળ સર્જનહારનો જે લક્ષ્ય શું છે, હેતુ શું છે, એ આપણે જાણતા નથી. એ તો આપણી નજરથી સંતાયેલો જ રહે છે. એમના વિચારને આપણું આ જીવન છે એના ઉપર પડદો એ ઢંકાયેલું રહે છે. આપણે એમાં કઈ જ સમજતા નથી. કેમ આપણને સમજતા નથી? હવે કવિ કહે છે કે હર માઇટી પ્લાન શી હોલ્ડ્સ બેક ફ્રોમ અવર સાઇટ, શી હેઝ કન્સીલ્ડ હર ગ્લોરી એન્ડ હર બ્લિસ એન્ડ ડિસગાઇઝ્ડ ધ લવ એન્ડ વિઝડમ ઇન હર હાર્ટ. જગદંબાએ એના આ વિશાળ આયોજનને આપણી દ્રષ્ટિથી છુપાવીને રાખે છે. એને પોતાનો આનંદ અને મહિમા આપણાથી સંતાડ્યા છે અને એના હૃદયમાં જે પ્રેમ અને પ્રજ્ઞા રહેલા છે એને પણ વેશપલટો કરાવ્યો છે. તો આજે જગદંબા જેણે આ આખા સર્જનનું નિર્માણ કર્યું છે, એણે પોતાનું સ્વરૂપ છે આ સર્જનમાં પોતે જેવા છે એ દિવ્ય સ્વરૂપને પ્રગટ નથી કર્યું, એ છુપાવી દીધું છે, સમેટી લીધું છે. જાણે કે છે કે એને આપણા નજરથી છુપાવી દીધું છે. એ તો દિવ્ય પ્રકૃતિ છે, જગદંબા છે, પણ એ છુપાવે છે. કારણ કે આજે એને સર્જનનું નિર્માણ કરવાનું છે. આ એ અજ્ઞાનમય પ્રકૃતિની અંદરથી એણે આખા સર્જનનો વિકાસ કરવાનો છે અને એને ધીમે 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 આગળ લઈ જવાનું છે. તો આ જે અજ્ઞાનમય પ્રકૃતિની જે બધી મર્યાદાઓ છે, એની શરતો છે, એમાં રહીને એને કામ કરવાનું છે. મેટર છે, એનું તમસ છે, એની જળતા છે, પછી આપણી જે પ્રાણમય પ્રકૃતિ છે એના કેટલા બધા ક્ષોભ છે, આવેગો છે, એની મલિનતાઓ છે, કામ ક્રોધ મદ બધું છે, આપણા મનની સંકીર્ણતા છે, અતિશય સાંકડું આપણું મન છે, એ બધાની વચ્ચેથી એણે પોતાનું કાર્ય કરવાનું છે. એ બધાની વચ્ચેથી અજ્ઞાનમાં થઈને ધીમે 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 આ સર્જનનો એ વિકાસ કરે છે, એને આગળ લઈ જાય છે. એને કારણે આ સર્જનમાં ઘણો સમય જાય છે. ઉત્ક્રાંતિ લાખો કરોડો વર્ષથી ચાલે છે. વળી આ સર્જનમાં એને સમયના પરિબળને પણ ધ્યાનમાં લેવાનું હોય છે. કાળના પ્રવાહ સાથે તાલ મિલાવીને એને કામ કરવું પડે છે. એ ઉત્ક્રાંતિને બહુ ઝડપથી આગળ લઈ જઈ શકતી નથી, તો બધું તૂટી જાય, આપણી અજ્ઞાનમય પ્રકૃતિ ભાંગીને ભૂકો થઈ જાય. એટલે આ બધા સમય આમાં જે વિલંબ થાય છે, આ અત્યંત જટિલ પ્રક્રિયા છે. આ અજ્ઞાનમય પ્રકૃતિને ઉત્ક્રાંત કરવી, એને વિકસાવવી, એ બહુ જ જટિલ અને ધીમી પ્રક્રિયા છે. એને આપણું મન, મર્યાદિત મન, આપણી બુદ્ધિ એ ગ્રહણ કરી શકતી નથી. એટલે જગદંબા પોતાનો પ્લોટ એકદમ પોતાનું આયોજન આપણી પાસે ખુલ્લું નથી કરતું. જેમ જેમ એનું કામ ચાલે એમ ધીમે 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 એ ખુલ્લું થતું જાય છે. એટલે કે છે કે એ સંતાડી રાખે છે અને એને પોતાના પ્રેમ પ્રજ્ઞા એટલે કે પોતાનું જ્ઞાન, પોતાનો આનંદ એ પણ બધું છુપાવી દીધું છે. એટલે આપણને આ જગત કેવું લાગે છે? આપણને કઈ આ જગતમાં ક્યાંય પ્રેમ દેખાય છે? વિસંવાદ, ઘર્ષણ, કલહ, કજિયા, યુદ્ધ, અત્યાચારો, એનાથી આ જગત ભરેલું છે. અન્યાય, અત્યાચારો. અને આપણું જીવન કેવું છે? એમાં ક્યાંય જ્ઞાન દેખાય છે? આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરેલું છે. એક પળ પછી શું થવાનું છે આપણને ખબર નથી. અને આપણું રોજિંદુ જીવન કેવું છે? તે ઉપર યંત્રવત ચાલે છે, નીરસ છે, એકધારું, બોરિંગ કહીએ છીએ. આપણા સંબંધો કેવા છે? એમાં ક્યાંય જ્ઞાન દેખાય છે? રાગ દ્વેષ, ગમા અણગમા, એક્શન ને રિએક્શન. તમે મને એક શબ્દ બોલો, હું તમને ચાર શબ્દ બોલું, તમે પાંચ શબ્દ બોલો, હું તમને સાત શબ્દ બોલું. આવું આપણા જીવનનું પોત છે, આવી ક્વોલિટી છે આપણા જીવનની. આમાં આપણને ક્યાંય જ્ઞાન, આનંદ, આનંદનો તો ક્યાંય સ્પર્શ જ નથી આવતો, જન્મો જન્મ થાય છે, એ કઈ દેખાતા નથી. એટલે કારણ કે એ બધું એને છુપાવીને રાખ્યું છે, પડદા પાછળ રાખ્યું છે. એટલે કવિ કહે છે કે એને બધું છુપાવ્યું છે. પણ જો, અને આપણે પણ મનની ભૂમિમાં જીવીએ છીએ, સપાટી ઉપર જીવીએ છીએ, એટલે આપણને સપાટી ઉપરનું જ જગત દેખાય છે. મનમાં જીવીએ તો મનને મન દેખાય, પ્રાણમાં જીવીએ તો પ્રાણ દેખાય. આત્મામાં જો આપણો પ્રવેશ થાય, આપણે આત્મસ્થ થાય આપણી ચેતના, તો આપણને આ જગતનું સ્વરૂપમાં જે આ આનંદ પ્રેમ વગેરે રહેલા છે એનો અનુભવ આવે. જો આપણે થોડા અંતર્મુખ થઈએ, જો થોડા અંદર જવાની ટેવ પાડીએ ધીમે ધીમે ધીમે, અને જો અંદર એ ચેતનાનો આપણને સ્પર્શ આવે, તો આપણને પ્રત્યે સ્પષ્ટ અનુભવ આવે છે કે આ જગતના મૂળમાં એક પરમ શાંતિ, આનંદ અને પરમાત્માનો આ દિવ્ય ચેતનાનો પ્રેમ અને આનંદ રહેલા છે. પ્રજ્ઞા શક્તિ કામ કરી રહી છે. એનો આપણને સ્પષ્ટ પ્રત્યે આવે અને એ આનંદ અને પ્રેમ એ જ આ જગતને આધાર આપીને ટકાવી રહ્યા છે. આપણે શાસ્ત્રોમાં તો કહ્યું જ છે, ઉપનિષદોમાં, કે આનંદમાંથી આ જગતનું સર્જન થયું. આનંદ જ એને ધારણ કરે છે અને આનંદમાં અંતે બધું લય પામી જાય છે. પણ એ કેવી રીતે, એ આપણને કવિ સમજાવે છે. આત્મામાં જઈએ, જો આત્મસ્થ થઈએ તો આપણને એનો અનુભવ આવે છે. બાકી આ આપણી મન પ્રાણની ભૂમિ ઉપર બધું જગદંબાએ સંતાડી રાખ્યું છે. Of all the marvel and beauty that are hers, only a darkened little we can feel. એનામાં, that are hers એટલે કે એનામાં, જગદંબામાં જે કંઈ સૌંદર્ય અને આશ્ચર્યો રહેલા છે એનો એક કાળાશ વાળો ઝાંખો થોડોક ભાગ આપણે અનુભવી શકીએ છીએ. તો જેવી રીતે જગદંબામાં, દિવ્ય સર્જક શક્તિમાં પ્રેમ, આનંદ, પ્રજ્ઞા છે, આનંદમય છે, પ્રેમમય છે, જ્ઞાનમય છે, એવી રીતે એ સૌંદર્યમય પણ છે. એનામાં સૌંદર્ય ભારો ભાર ભર્યું છે અને એ એના સર્જનમાં પણ એને ઠાલવ્યું જ છે. આ સર્જનમાં પારા અનેક આશ્ચર્યો અને સૌંદર્ય રહેલા છે, પણ આપણને દેખાતા નથી. ક્યાંય દેખાય જ સૌંદર્ય, આશ્ચર્ય. આપણું આ જીવન આપણે, કારણ કે આપણી પાસે યોગ્ય દ્રષ્ટિ જ નથી. સવારથી રાત સુધીનું આપણે જો જીવન આપણે જોઈએ તો એમાં આશ્ચર્ય અને આશ્ચર્ય જ છે. સૂરજ નિયત સમયે ઉગે છે અને આથમે છે. ચંદ્રની કળાઓ વધઘટ થાય છે. સમુદ્રમાં ભરતીને ઓટ યોગ્ય સમયે આવે છે અને કદી સમુદ્ર એની મર્યાદા ઉલ્લંઘતો નથી. એક નાનકડું બીજ છે એમાંથી આવડું મોટું વૃક્ષ થાય છે. અને પેલી નાનકડી કૂંપળ છે, આટલી બધી કોમળ, એ ધરતીને ચીરીને પોતાને પ્રગટ કરે છે. આ બધા ચમત્કારો નથી તો શું છે? પણ આપણે એને જોઈ શકતા નથી, કારણ કે આપણો દ્રષ્ટિકોણ નથી, આપણી દ્રષ્ટિ બહુ સીમિત છે. આપણે માત્ર દેહભાવમાં જીવીએ છીએ. આ નામરૂપમાં આપણી ચેતના બંધાઈ ગઈ છે. અહંકારના કોચલામાં આપણે આપણી જાતને સમેટી લીધી છે. એને કારણે આપણું જે દ્રષ્ટિ છે એ બહુ જ સીમિત થઈ ગઈ છે, સ્વકેન્દ્રિત અને સ્વાર્થી થઈ ગઈ છે. એનો પડદો આપણા દ્રષ્ટિ ઉપર આવી ગયો છે, સ્વાર્થનો ને મોહનો. એટલે આપણને જીવનનો જે કંઈ સ્પર્શ આવે છે, આપણે જે કંઈ જોઈએ, સાંભળીએ, અનેક અનુભવોમાંથી, અનેક જન્મોથી આપણે પસાર થઈએ છીએ, પણ આપણે એની પાછળનો જે અર્થ છે એ સમજી શકતા નથી. એની પાછળનું જે જગતનું જે સાચું સ્વરૂપ છે, આ સર્જનની જે મહત્તા છે, એનું જે મૂલ્ય છે આપણા જીવનનું ને આ સર્જનનું, એની પાછળ એનો જે સાચો અર્થ છે એ આપણી પકડમાંથી સરી જાય છે. જો ક્યારેક, કવિ કહે છે, ક્યારેક એનો થોડોક ભાગ આપણે અનુભવીએ છીએ, ક્યારેક જો એ સ્વાર્થનો પડદો થોડોક ખસે, અથવા તો અનેક જન્મોના સાધના કરતા કરતા એ પડદો થોડોક પાતળો પડે મનના પ્રોજેક્શનનો, પ્રક્ષેપણનો, તો આપણને એની અંદર રહેલા પ્રેમ, આનંદ, સૌંદર્ય એનો ક્યારેક થોડોક સ્પર્શ આવે છે. અને એ પણ ઝાંખો, થોડોક જ, કે છે લિટલ લિટલ વી કેન સી, ડાર્કન કાળો ઝાંખા, થોડોક સ્પર્શ એને આવે છે, પરંતુ એને સમગ્ર રીતે આ જે સર્જનમાં એ દિવ્ય ચેતનાની જે દિવ્યતા રહેલી છે એને આપણે પામી શકતા નથી. જન્મો જન્મ એમ જ જાય છે. આપણે એવા ને એવા કોરા રહીએ છીએ. આપણને એમ થાય છે કે આ જગતમાં કાંઈ જીવવા જેવું નથી. એમાં રાગ, દ્વેષ, ધિક્કાર અને તિરસ્કાર સિવાય ને અજ્ઞાન સિવાય ક્યાંય નથી. પણ એનું કારણ આપણી આ સ્વાર્થ, સ્વાર્થની દ્રષ્ટિ અને આપણું અહં કેન્દ્રિત વ્યક્તિત્વ છે. હવે આ જે છે અર્થ, આ જે કહે છે, એક મેં બહુ સુંદર કાવ્ય વાંચ્યું. મને એમ થયું કે એ કાવ્યમાં આ અર્થ એને બહુ સરસ રીતે મૂક્યો છે. એ હું કાવ્ય વાંચું છું આપની પાસે. મેં કહ્યું કે ક્યારેક એ સ્વાર્થનો પડદો સહેજ ખસે, અથવા તો આપણો અહંકાર ધીમે 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 વિગલિત થાય, એનો પાતળો થતો જાય, તો આપણને આ બધાનો સ્પર્શ આવે છે. એ જ વાત એક કવિએ પોતાને કહી છે. આમને આમ, આમને આમ આંધળી ભીતો ઉપર હાથ ફેરવતા હાથ લાગી ગયું એક અવળ બારણું. આમને આમ આંધળી ભીતો ઉપર હાથ ફેરવતા હાથ લાગી ગયું એક અવળ બારણું. એક બારણું મળી ગયું. આગળા ખોલ્યા અને કિચૂડ કટ અવાજમાં ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ. આગળા ખોલ્યા અને કિચૂડ કટ અવાજમાં ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ, દોડી ગયો આળસુ અંધકાર, ઝૂમી ઉઠ્યું લીમડાનું ઝાડ, દોડી ગયો આળસુ અંધકાર, ઝૂમી ઉઠ્યું લીમડાનું ઝાડ, આનંદ વિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા, અને બુદ્ધિનું બધિરત્વ પીગળ્યું, આનંદ વિભોર સર્પની જેમ રસ્તાઓ સળવળ્યા અને બુદ્ધિનું બધિરત્વ પીગળ્યું, ચારે કોર કલ્લોલતો અવાજ અવાજ અંદરનું અંધત્વ ઓગળ્યું, ચારે કોર કલ્લોલતો અવાજ અવાજ અંદરનું અંધત્વ ઓગળ્યું, ચારે કોર સુગંધ ભર્યો અજવાસ અજવાસ, ચારે કોર સુગંધ ભર્યો અજવાસ અજવાસ, હવે હવે બારણું બંધાયું છે સાત સૂરજનું તોરણ, બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ, આંગણે ચિતરાય છે ઇન્દ્રધનુની રંગોળી, આંગણે ચિતરાય છે ઇન્દ્રધનુની રંગોળી, તેજલ અશ્વ જેવો થનગંતો માહિલો, તેજલ અશ્વ જેવો થનગંતો માહિલો, કાનમાં કહે છે મને બારણું હવે ભીડતો નહીં હોકે, કાનમાં કહે છે મને બારણું હવે ભીડતો નહીં હોકે, બસ આ વાત કવિ કહી રહ્યા છે. જો બારણા ખુલે આપણા, જે બંધ મેં કહ્યું ને પેલા રાજમહેલમાં ઘણા બધા બારણા છે પણ તાળા છે, જો તાળા ખુલે આપણે રાજમહેલના બારણા એક પછી એક પછી એક ખોલવા જો માંડીએ તો પ્રકાશ છે, આનંદ છે, જ્ઞાન છે, સૌંદર્ય તો ભરપૂર છે, એ વાત આપણને કવિ સમજાવી રહ્યા છે. He too wears a diminished godhead here. He has forsaken his omnipotence. His calm he has foregone and infinity. He એટલે કે પરમાત્મા, જેમ જગદંબાએ પોતાનું આપેલા આપણે કરી લઈએ, એને પોતાની પરમાત્માએ પણ અહીંયા પોતાની પ્રભુતામાં ઘટાડો કરીને રહે છે. એમણે પોતાના સર્વશક્તિમાનપણાને બાજુએ મૂકી દીધું છે અને એમની શાંતિ અને અનંતતાને ત્યાગી દીધા છે. તો કવિ કહે છે કે જેવી રીતે જગદંબાએ પોતાની દિવ્ય પ્રકૃતિને પોતાના કાર્યમાં સમેટી લીધી છે, આનંદને પ્રેમને અને પોતાની અભિવ્યક્તિમાં સૌંદર્યને સમેટી લીધું છે, તો એવું જ પરમાત્માએ પણ અહીં સર્જનમાં કર્યું છે. એણે પણ પોતાની બધી શક્તિઓને જાણે કે સમેટી લીધી છે, પોતાનું સાચું સ્વરૂપ અહીં પ્રગટ કર્યું નથી, કારણ કે એ પણ એને અહીં જે આપણે આગળ જોયું એમ અહીંયા આ અજ્ઞાનમય પ્રકૃતિમાં એમને કામ કરવાનું છે. આખું સર્જન છે એ અચિતમાંથી ધીમે 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 વિકસી રહ્યું છે અને અજ્ઞાનમય માર્ગે આગળ વધી રહ્યું છે. તો આ જે સંજોગો છે, પરિસ્થિતિ છે, એની શરતો એમણે પણ સ્વીકારી છે અને એ શરતો પ્રમાણે આ અજ્ઞાનમય પ્રકૃતિની શરતોને ધ્યાનમાં રાખીને એમણે પણ પોતાનું સર્વશક્તિમાનપણું છે એને બાજુએ મૂકી દીધું છે. પરમાત્મા તો સર્વશક્તિમાન છે, એનો સંકલ્પ અવિરોધ્ય છે, એ ધારે તો એક સંકલ્પ માત્રથી અનેક રૂપમાં પૂર્ણ રીતે પોતે પ્રગટ થઈ શકે, એને અનેક નામરૂપ દ્વારા પ્રગટ થવું છે પૂર્ણ રૂપે, તો એ તો એક એના સંકલ્પ માત્રથી થઈ શકે, પણ અહીંયા એણે એવું નથી કર્યું. એણે આ અજ્ઞાનમય પ્રકૃતિની મર્યાદા સ્વીકારી છે, એ મર્યાદામાં રહીને એને કામ કરવાનું સ્વીકાર્યું છે, તો એને લીલા છે એની, કે ધીમે 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 આ અજ્ઞાનમય પ્રકૃતિની વચ્ચે જ રહીને, એ અપૂર્ણતાની વચ્ચે રહીને એ આખા સર્જનને એ આત્માના જ્ઞાન પ્રકાશ તરફ લઈ જઈ રહ્યા છે. મેટરના ભરપૂર તમસમાંથી એને એ ત્યાં લઈ જઈ રહ્યા, એ લીલા એને કરવી છે, ઉત્ક્રાંતિ દ્વારા પ્રગટ થવું છે. એટલે એ પોતાનું જે સર્વશક્તિમાન છે એ બધી વસ્તુઓને એ ગુણને જાણે કે એમણે બાજુ ઉપર મૂકી દીધો છે અને પોતે તો અનંત છે, ઇન્ફિનિટી, અને શાંતિને પણ છોડી દીધી છે. પોતે અનંત છે, શાશ્વત છે, છતાં આ વિનાશી નામરૂપ દ્વારા એ પોતાનું પ્રાગટ્ય કરે છે અને વિનાશી હોય એવું આપણને લાગે છે. એ પોતે શાંતિ સ્વરૂપ છે, પણ એ શાંતિને પણ એને ત્યાગી દીધી છે અને આ કાળના પ્રવાહમાં એના વેગમાં એ પોતાની જાતને વેવડાવી દે છે. આ રીતે પરમાત્માએ પણ આ સર્જનમાં પોતાનું સર્વશક્તિમાનપણું, પોતાની શાંતિ, પોતાની અનંતતા, શાશ્વતીને સમેટી લીધા છે. હી નોઝ હર ઓનલી. હવે એ સર્જનહાર અને આ દિવ્ય શક્તિ, સર્જક શક્તિ, એના સંબંધો આપણને અનેક જુદી જુદી રીતે સમજાવી રહ્યા છે કવિ. હી નોઝ હર ઓનલી, હી હેઝ ફરગોટન હિમસેલ્ફ. ટુ હર હી એબન્ડન્સ ઓલ ટુ મેક હર ગ્રેટ. પ્રભુ છે અહીંયા સર્જનમાં, એ જાણે કે પોતાની શક્તિને જ જાણતા હોય એમ રહે છે, એ પોતાની જાતને તો ભૂલી જ ગયા છે. શક્તિને મહાન બનાવવા, એને એને મહિમા પ્રદાન કરવા એમણે પોતાનું સર્વસ્વ એને અર્પણ કર્યું છે. હી એબન્ડન્સ ઓલ, એ બધું એને શક્તિને અર્પણ કરી દીધું છે. તો કે છે કે આ સર્જનમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને આ આખા સર્જનના નિર્માણનું કાર્ય, એના સંચાલનનું કાર્ય એમણે એમની શક્તિને સોંપી દીધું છે. શક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના સંકલ્પ પ્રમાણે આ નિર્માણના કાર્યો કરે છે. અલબત્ત મૂળ સંકલ્પ, મૂળ પ્લાન પ્રભુનો છે, એ આયોજન એનું છે, પણ એ પ્લાનને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું, અહીંયા એનું સંચાલન કેવી રીતે કરવું એ શક્તિને સોંપી દે છે. ને શક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના મૂડ પ્રમાણે જે કાંઈ કરે એને એ સ્વીકારે છે, એને સંમતિ આપે છે. એમાં ક્યાંય પોતાનો સંકલ્પ, પોતાની ઈચ્છા વચ્ચે લાવતા નથી, જાણે કે એ દ્રષ્ટા ભાવમાં રહે છે, પોતાને ભૂલી જ ગયા છે, એ દ્રષ્ટા ભાવે બધું જોયા કરે છે. અને કે છે કે એ જેવી રીતે મકાનનું બાંધકામ થતું હોય તો એનો નકશો પેલો આર્કિટેક્ટ બનાવે, જ્ઞાન આર્કિટેક્ટનું છે, એ જ્ઞાનના આધાર છે એ નકશામાં, પણ એ જે નકશા પ્રમાણે રોજબરોજ કામ કેવી રીતે કરવું એ પેલા કારીગરોની સૂઝ અને અનુકૂળતા ઉપર એ છોડી દે છે. પછી એ ક્યાંય વચ્ચે નથી આવતો, એને નકશો આપી દીધો, પછી બધું કામ કારીગરો કરે. એટલે આપણને તો એમ જ લાગે કે આ બધું કામ, આ મકાન બાંધ્યું કારીગરોએ, આ ઇલેક્ટ્રિશિયનો ને આ કડિયા ને પ્લમ્બર ને એમણે કર્યું છે, પણ ખરેખર એને પેલી એની પાસે નકશો છે, જ્ઞાન છે, એટલે એ કરી શકે, પણ આપણને એનો જ મહિમા લાગે છે. એવી રીતે આ સર્જનમાં પણ શક્તિનો મહિમા રહે છે, કારણ કે બધા જ કાર્યો એને એ જ આરંભ કરતી હોય, એમાંથી જ પ્રસારિત થતા હોય એવું આપણને દેખાય છે. આ રીતે પ્રભુ દ્રષ્ટા તરીકે રહીને એ શક્તિને ગૌરવ પ્રદાન કરે છે, એને એનો મહિમા વધારે છે. એટલે એ આ સર્જનમાં એ દ્રષ્ટા અને કર્તાને સમતુલામાં રહીને કાર્ય કરી રહ્યા છે. આ સર્જનમાં કેવી રીતે જુદી જુદી પોઈસ, જુદી જુદી સમતુલામાં રહીને કાર્ય કરે છે એવી એ પ્રભુ સમજાવે છે. હી હોપ્સ ઇન હર ટુ ફાઇન્ડ હિમસેલ્ફ એ ન્યૂ ઇન્કાર્નેટ, રેડિંગ હિઝ ઇન્ફિનિટી પીસ ટુ હર ક્રિએટિવ પેશન્સ એક્ટસી. પ્રભુ આ સર્જનમાં પોતાને, પ્રકૃતિમાં પોતાને નૂતન રીતે, એ ન્યૂ નૂતન રીતે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. અવતાર લઈને, જન્મ લઈને, એટલે કે મૂર્તિમંત બનીને એ પોતાની અનંતની શાંતિ સાથે શક્તિના સર્જનાત્મક આવેગના આનંદને સંલગ્ન કરવાની આશા રાખે છે. પ્રકૃતિમાં પ્રભુ છે પોતાને નવે જ રૂપે પ્રાપ્ત કરવાની આશા રાખે છે. તો કે છે કે જેવી રીતે એ દ્રષ્ટા અને કર્તૃત્વ કર્તાના સમતુલામાં રહીને કામ કરે છે, એવી રીતે આ સર્જનમાં એ સ્થિતિ અને ગતિની સમતુલામાં રહીને પણ એ બંને કામ કરી રહ્યા છે. તો પ્રભુ છે એ સ્થિતિમાં રહે છે, એ પોતાનો આધાર આપે છે, સ્થિર આધાર પૂરો પાડે છે, અને એના ઉપર શક્તિ છે આખું નિર્માણ કરે છે. કારણ કે એ નિર્માણમાં જે ગતિ થાય, ઊભી થાય છે, પ્રચંડ વેગ ગતિનો છે, એને ધારણ કરવા માટે સ્થિર આધારની જરૂર છે, એ આધાર પ્રભુ પૂરો પાડે છે, અને પેલી જે સર્જક શક્તિની ગતિનો વેગ છે એને પોતાના આધાર ઉપર ઝીલે છે. જેવી રીતે કોઈ એક નૃત્યકાર સ્ટેજ ઉપર નૃત્ય કરતું હોય એ જે એની ગતિ છે, એનો વેગ છે, એને ધારણ કરવા માટે આ સ્ટેજ છે મજબૂત અને સ્થિર હોવું જોઈએ. આ મકાન મોટું હોય તો એને એને ટકાવી રાખવા માટે પાયો મજબૂત, ઊંડો અને દ્રઢ હોવો જોઈએ, તો જ એ ઇમારત ટકી શકે. એવી રીતે આ સર્જન રૂપી જે ઇમારત છે એને ટકાવવા માટે પ્રભુ પોતાનો આધાર આપે છે. હવે આ સ્થિતિ અને ગતિ દ્વારા એ આખું સર્જન ચાલે છે. તો એમાં શું થાય છે કે જે આધાર છે એની શાંતિ અને આ જે પ્રકૃતિ જે કામ કરે છે એનો આનંદ, સર્જનનો આનંદ છે, એ બંનેનું જોડાણ થાય છે. સ્થિતિ અને ગતિ ની રીતે કાર્ય કરે છે એમાં એ બંને કાર્ય કરતા કરતા પરમાત્માની શાંતિ અને શક્તિનો આનંદ એ બંને સંલગ્ન થાય છે. માનો કે એનું લગ્ન થાય છે અને એ લગ્ન દ્વારા પ્રભુ ડિવાઇન એ આ સર્જનમાં જન્મ લે છે. એ છે ને ઇન્કાર્નેટ, એ મૂર્તિમંત બને છે, અવતાર લે છે અને પોતે નૂતન રીતે પ્રગટ થાય છે. કારણ કે પોતે જે નિર્ગુણ નિરાકાર છે એ સગુણ સાકાર રૂપ દ્વારા પ્રગટ થાય છે, અનામી નામ રૂપ ધારણ કરે છે. એટલે એ પોતાને નૂતન રીતે કહે છે કે હી હોપ્સ ઇન હર ટુ ફાઇન્ડ હિમસેલ્ફ ન્યૂ. પ્રભુ શાશ્વત જે અનામી છે, નિર્ગુણ નિરાકાર છે, એ આ સર્જનમાં નામરૂપ ધારી બને છે. કેવી રીતે? તો કે પેલા શાંતિ અને આનંદના લગ્ન દ્વારા એ આ સર્જનમાં જન્મ લે છે. આ રીતે એ સ્થિતિ અને ગતિ રીતે પણ કામ કરી રહ્યા છે. ઓલધો પઝેસર ઓફ ધ અર્થ એન્ડ હેવન્સ, હી લીવ્સ ટુ હર ધ કોસ્મિક મેનેજમેન્ટ એન્ડ વોચ ઇઝ ઓલ ધ વિટનેસ ઓફ અર સિન. એ સ્વર્ગ અને પૃથ્વીનો સ્વામી છે અને છતાં એ વિશ્વની બધી વ્યવસ્થા એની શક્તિને સોંપી દે છે અને પોતે બધું જોયા કરે છે, એના દ્રશ્યનો સાક્ષી બની રહે છે. જેવી રીતે સ્થિતિ અને ગતિને સમતુલામાં કામ કરે છે, એવી રીતે અહીંયા એક સક્રિય છે અને એક અક્રિય છે. સક્રિય અને અક્રિયની સમતુલામાં રહીને પણ એ બંને એ દ્વિદલ ચેતના કાર્ય કરી રહી છે. કહે છે કે એ પ્રભુ તો સ્વર્ગ અને પૃથ્વીનો સ્વામી છે, આ બ્રહ્માંડનો નાથ છે, 14 લોકમાં એનો નિવાસ છે, સ્વર્ગ પાતાળ પૃથ્વી બધે એનું જ સર્જન છે અને છતાં એ આ વિશ્વની વ્યવસ્થાનું કામ એની શક્તિને સોંપી દે છે. આ સર્જન એને કર્યું, એના સંકલ્પમાંથી થયું, એની સત્તામાંથી આ બધું પ્રસારિત થયું, એના સબસ્ટન્સમાંથી આ બધું બનેલું છે, પણ એની વ્યવસ્થા છે એ શક્તિને સોંપી દે છે. શક્તિ અનેક કાર્યો કરે છે, આવડો મોટો એનો પ્રપંચ છે, જે અનેક કાર્યો કરે છે, એની વ્યવસ્થા કરે છે, એનું સંચાલન કરે છે, એ બધું જ શક્તિ કરે છે અને એ માત્ર એને દ્રષ્ટા ભાવે જોયા કરે છે, અક્રિય રહે છે પોતે. સક્રિય માત્ર આપણને શક્તિ જ દેખાય છે, શક્તિ જ છે એ બધું કાર્ય કરતી હોય એવું આપણને લાગે છે. પણ એનો અર્થ એ નથી કે આ સર્જનથી વિમુખ થઈ ગયો છે, અલગ થઈ ગયો છે, વેગળો થઈ ગયો છે, કે છે કે દ્રષ્ટા ભાવે એને જોયા કરે છે, એની દ્રષ્ટિ હંમેશા આ સર્જન ઉપર મંડાયેલી હોય છે અને જે કઈ કાર્ય શક્તિ કરે છે એ બધા એના ઓબ્ઝર્વેશન, એના નિરીક્ષણ નીચેથી પસાર થાય છે અને એની સંમતિ એમાં મેળવે છે શક્તિ. કારણ કે જ્યારે એ આપણે આગળ જોશું સોલમાં, પહેલામાં એ પોતે એને આધાર આપે છે, દ્રષ્ટા ભાવે આધાર આપે છે, સ્થિર રહીને આધાર આપે છે, અક્રિય રહીને આધાર આપે છે. આ જુદી જુદી અભિવ્યક્તિ દ્વારા પ્રભુ આપણને શિવ સર્જનહાર અને એની શક્તિની નો સંબંધ સમજાવી રહ્યા છે. કે છે કે એ આધાર આપે છે અને એ રીતે એ સર્જનને દ્રષ્ટા ભાવે જોયા કરે છે, બાકીનું બધું શક્તિ ઉપર છોડી દે છે. એ સુપર ન્યુમરી ઓન હર સ્ટેજ, હી સ્પીક્સ નો વર્ડ્સ ઓર હાઇડ્સ બિહાઇન્ડ ધ વિંગ્સ. એના રંગમંચ ઉપર, એટલે કે શક્તિના રંગમંચ ઉપર, એ એક વધારાનું ગણતરી બહારનું પાત્ર બનીને રહે છે. એ પ્રભુ એક પણ શબ્દ બોલતા નથી અને પડદા પાછળ સંતાઈ રહે છે. તો કે છે કે શક્તિ દ્વારા આ જે નાટક રચાઈ રહ્યું છે એમાં પરમાત્મા છે એ કોઈ પાત્ર, કોઈ ભૂમિકા ભજવતા નથી. એ જાણે વધારાનું પાત્ર એક હોય ને એમ એ બિલકુલ મૌન રહે છે. છે કે એક પણ શબ્દ બોલતા નથી, એ રંગભૂમિ ઉપર આવીને કોઈ ભૂમિકા ભજવતા નથી, કોઈ કાર્ય કરતા નથી, એ માત્ર પડદા પાછળ સંતાઈ રહે છે, આધાર આપે છે, દ્રષ્ટા ભાવે જુએ છે, દ્રષ્ટા ભાવે આધાર આપે છે, સ્થિર રહીને આધાર આપે છે અને આખા સર્જનને ટકાવી રાખે છે. એ છે પડદા પાછળ, પણ એ છે માટે આ સર્જન શક્ય બને છે. જો એ આધાર ખસી જાય તો આ સર્જન રહી જ ન શકે, સંભવી જ ન શકે. He takes birth in her world, waits on her will, divines her enigmatic gestures, sense the fluctuating chance turns of her mood, works out her meanings she seems not to know, and serves her secret purpose in long time. કહે છે કે પ્રભુ સર્જનહાર શક્તિએ જે આ જગતનું નિર્માણ કર્યું છે એના જગતમાં જન્મ લે છે, એના સંકલ્પની પ્રતીક્ષા કરે છે, એના રહસ્યમય અભિનયના અર્થને ઉકેલે છે. અહીં ડિવાઇન્સ એટલે ઉકેલે છે, એને ઉકેલે છે, એના મૂડના આકસ્મિક પલટાઓ, ફ્લક્ચ્યુએટિંગ ટર્ન્સ, એના મૂડના આકસ્મિક પલટાઓને સમજવા મથે છે. ડિવાઇન્સ એટલે અહીંયા સમજવા મથે છે અને ઉકેલે છે એ અર્થમાં છે, એના મૂડના આકસ્મિક પલટાઓને સમજવા મથે છે. શક્તિ પોતે પણ જાણતી નથી એવા એના અનેક અર્થોને એ બહાર લાવે છે, વર્ક્સ આઉટ એટલે બહાર લાવે છે, ખુલ્લા કરે છે. અને કાળના લાંબા પ્રવાહમાં શક્તિનો જે પ્રચ્છન્ન હેતુ રહેલો છે એને સેવે છે. હવે આ સર્જનમાં એ પુરુષ અને પ્રકૃતિ રૂપે કાર્ય કરે છે. આપણે આગળ જોયું સોલ અને નેચર, પ્રભુ સોલ તરીકે પોતાને પ્રગટ કરે છે અને એની શક્તિ આ નિમ્ન પ્રકૃતિ તરીકે અહીંયા કામ કરે છે. એમાં કેવી રીતે એ કામ કરે છે એ બંને જણા? તો કે છે કે આ જે જગત આખું જે પ્રકૃતિએ રચ્યું છે એમાં એ સોલ તરીકે જન્મ લે છે અને અનેક અનુભવમાંથી પસાર થતો થતો એ પોતાનો વિકાસ કરે છે. પણ આ સર્જનમાં એ પોતાના સંકલ્પ પ્રમાણે કાંઈ કરતો નથી, એ એના સંકલ્પની પ્રતીક્ષા કરે છે. આ આખા સર્જનનું સંચાલન, એની વ્યવસ્થા, એનું આયોજન એ બધું જ શક્તિ કરે છે અને એ જે કાંઈ કરે એમાં એને પોતાની અનુમતિ આપે છે. એ પોતે એમાં કાંઈ પ્રગટ રીતે કાર્ય કરતો નથી, પણ એ પાછળ છે, દ્રષ્ટા તરીકે જ રહેલો છે અહીંયા પણ. પણ પાછળ રહીને શું શું કરે છે એની હવે કવિ વાત કરે છે કે આ એના આ જે પ્રકૃતિના અભિનય ના અર્થને એ ઉકેલે છે. તો આ પ્રકૃતિ, આ કવિતા છે, એક તો વિષય અતિ ગહન ને પાછો કવિતાની ભાષા છે, એટલે કહે છે કે એના જેસ્ચર્સ, એના અર્થ, એના અભિનયનો અર્થ ઉકેલે છે. અભિનયનો અર્થ ઉકેલે છે એટલે શું કે પ્રકૃતિ અનેક કાર્ય કરે છે, એનો જે આ પ્રચંડ, એનો જે આ પ્રપંચ છે, આ કારોબાર છે, એની પાછળના અર્થ છે એ આપણને નથી સમજાતા. કે છે આપણને કેવા લાગે છે? એનિગ્મેટિક એટલે રહસ્યમય લાગે છે, આપણને કશું જ સમજાતું નથી. પણ એની પાછળનો જે અર્થ શું છે, એનો હેતુ શું છે, એની દિશા કઈ છે, પેલો સોલ જાણે છે. પાછળ એટલે પડદા પાછળ રહેલો છે ને એ સોલને બધી જ ખબર છે. જેવી રીતે આપણે કોઈ એક નૃત્યકાર નાચતો હોય, નૃત્ય કરતો હોય કલાકાર, તો એના જે અભિનય છે એની અનેક અંગભંગી છે, એની મુદ્રાઓ છે, એના પોસ્ચર્સ છે, એનો બધો અર્થ આપણને નથી સમજાતો, થોડું ઘણું સમજાય. પણ જે નૃત્યશાસ્ત્રનો જાણકાર હોય એને એની એક એક મુદ્રા, એક એક અભિનય, એના પોસ્ચર્સ, અંગભંગી, એનો બધો અર્થ એ સમજી શકે ને એને માણી શકે. તો એવી જ રીતે આ સર્જનમાં પ્રકૃતિની ના બધા જ અંગભંગી જે છે, અભિનય કરે છે, એના કાર્યો છે, એનો અર્થ એ સોલ જાણે છે. પછી કહે છે એના મૂડના આકસ્મિક પલટાઓ આવે છે, એ પલટાઓ પણ આપણે નથી સમજતા. એના આકસ્મિક પલટા એટલે શું? આમ તો પ્રકૃતિનું બધું કાર્ય નિયમ પ્રમાણે ચાલે છે, આપણે જોયું બધું જ સર્જન એના નિયમ પ્રમાણે જ કામ કરે છે, એ નિયમ તોડે તો આ તો બધું રસાતાળ થઈ જાય પૃથ્વી. પણ ક્યારેક એના મૂડમાં કોઈ અચિંતા પલટા આવે, ચેન્જીસ આવે. દાખલા તરીકે અચિંતું ધરતીકંપ થાય, અચિંતું જ્વાળામુખી ફાટે, સુનામી આવે, પારાવાર વરસાદ, પ્રલય થાય, એને આપણે નથી સમજી શકતા. એવી રીતે આ સર્જનમાં જે ઉત્ક્રાંતિ છે એમાં પ્રકૃતિના અનેક પ્રયોગો ચાલે છે. એ સર્જન કરે છે અનેક જાતિનું, કેટલા બધા પશુ પંખી માનવ એને વિકસાવે છે, એનું ભરણ પોષણ કરે છે, અને પછી અચાનક કેટલીક જાતિઓ આ પૃથ્વીના રંગમંચ ઉપરથી અદૃશ્ય થઈ જાય છે ઉત્ક્રાંતિમાં. એનું કારણ શું? આપણને તો એમ લાગે છે કે એની પાછળ પ્રકૃતિનો તરંગ તુક્કો છે, આ બધું તરંગી છે કાર્ય શક્તિનું, આ પ્રકૃતિ યાંત્રિક છે, એમાં કાંઈ અર્થ નથી, એની પાછળ કોઈ પ્રજ્ઞા નથી, આપણને આવું લાગે છે. પણ એની પાછળ પણ એના આ પ્રયોગો પાછળનું જે રહસ્ય છે એ સોલ જાણે છે. હી ડિવાઇન્સ એને સમજવા ઉકેલવા મથે છે અને જાણે છે. અને કેટલાક અર્થો આ એના કાર્યમાં જે કેટલાક અર્થો કેટલાક હેતુઓ તે પ્રકૃતિ પોતે નથી જાણતી, એ બધા હેતુઓ એના મિનિંગ્સ છે, એના હેતુઓ છે, એને એ ખુલ્લા કરે છે, બહાર લાવે છે, એ કાર્ય સોલ્વ કરે છે. પાછળ છે, પડદા પાછળ છે, વધારાનું પાત્ર હોય એમાં આવતો નથી, સ્ટેજ ઉપર બોલતો નથી, કશું કરતો નથી, પણ એ પાછળ રહીને આ બધું જ એ સમજે છે. ને હવે એથી આગળનું એક પગથિયું બતાવે છે કે આ સર્જનમાં લાંબા યુગોથી આ સર્જન ચાલી રહ્યું છે, એ સર્જન પાછળ આ દિવ્ય ચેતનાનો પ્રકૃતિનો હેતુ શું છે, એનો સિક્રેટ પર્પસ, પ્રચ્છન્ન હેતુ શું છે, એ પણ સોલ જાણે છે. શું છે પ્રચ્છન્ન હેતુ? ઉત્ક્રાંતિનો. આ જે જ્ઞાનમય જગત છે એને ધીમે ધીમે વિકસાવીને પરમાત્મા જેવું જ દિવ્ય બનાવવું છે. એ દિવ્ય પ્રભુનું ને એની દિવ્ય શક્તિનું સર્જન છે, એને એના જેવું જ દિવ્ય બનાવવું છે, એ પ્રકૃતિનો સિક્રેટ પર્પસ છે, એ જાણે છે, સોલ જાણે છે. એટલું જ નહીં પણ હી સર્વ, સર્વ શબ્દ વાપર્યો છે, એને સેવે છે, એમાં એ પોતાની રીતે ભાગ લે છે. એટલે કે એમાં એ પ્રકૃતિને સહાય કરે છે. કેવી રીતે? પાછળ રહીને, દ્રષ્ટા તરીકે રહીને, અક્રિય રહીને, સંતાઈને, આધાર આપીને એ એને સહાય કરે છે કે જેથી આ ઉત્ક્રાંતિ ધીમે 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 આગળ વધે અને સાચા અર્થમાં એ દિવ્ય બને, એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. આપણે દરેક નામરૂપની પાછળ સોલ અને પ્રકૃતિની આ લીલા ચાલી રહી છે, અને દરેક સોલ દ્રષ્ટા તરીકે રહીને એ નામ કે એ વ્યક્તિનો આધા વિકાસ યોગ્ય રીતે થાય એના ઉપર પોતાની નજર રાખે છે. આપણે આગળ ત્રીજા પ્રકરણમાં આની બહુ જ ચર્ચા કરી છે કે આપણા દરેકની અંદર, દરેક નામરૂપની પાછળ એના મૂળમાં પરમાત્માના સત્ય સંકલ્પનું બીજ રહેલું હોય છે, અકલ્ટ આઈડિયા રહેલો હોય છે. એમાં જે પરમાત્માનું સત્ય રહેલું છે, એનો જે સંકલ્પ છે આપણા માટે, આ આ નામરૂપ માટે, એ પ્રગટ થવા માટે પ્રયત્ન કરતો હોય છે. એને આ નામરૂપ દ્વારા પ્રગટ થવું છે, અને એટલા માટે આ નામરૂપનો વિકાસ થાય છે જેથી એ પરમાત્માના સત્યને પ્રગટ કરે. હવે આ કાર્ય જે ચાલી રહ્યું છે એના ઉપર પેલો જે આપણો સોલ છે પડદા પાછળ, એ બરાબર દ્રષ્ટિ રાખે છે, એને આધાર આપે છે પ્રકૃતિને આ કામમાં. અને જો આ નામરૂપ એના મૂળ માર્ગથી ઉત્ક્રાંતિમાં આગળ જવાને બદલે પાછળ જાય, ઉલટે માર્ગે જાય, પેલા સત્ય કરતા વિપરીત માર્ગે જાય, તો સોલ એમાં પોતાનું દબાણ મૂકે છે. કેવી રીતે દબાણ મૂકે? એવા સંજોગો નિર્મિત કરે કે એને કારણે એ વ્યક્તિ જે ફંટાઈ ગયો હોય ને માર્ગેથી, એને પાછા મૂળ માર્ગે ચડાવી દે. અને આપણે બહુ વિગતવાર ગાંધીજીનો દ્રષ્ટાંત આપીને આપણે વાત કરી, આપણું બાળક છે એને આપણે ભણવા મૂક્યું હોય અને એ ભણે નહીં ને આડું અવળું થાય, તો મા બાપ શું કરે છે? મા બાપની નજર તો હોય છે કે આપણા કુંવર શું કરે છે, એના ઉપર દબાણ મૂકે છે. એવા સંજોગો એવી રીતે બધું ગોઠવે કે પેલું આડું અવળું ન થાય ને એને જે કામ કરવાનું છે એ કરે. આ સ્થૂળ દાખલો છે. બસ એ જ રીતે સોલ પણ છે, એ દરેક નામરૂપનો યોગ્ય વિકાસ થાય, યોગ્ય રીતે ઉત્ક્રાંત થાય અને પરમાત્માના સત્યને પ્રગટ કરે વિકસતા વિકસતા, એ કાર્યમાં પાછળ રહીને પણ એ સોલ એને આધાર આપે છે, બરાબર એના ઉપર નજર રાખે છે. આ રીતે આ સર્જનમાં પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચર કાર્ય કરે છે. હવેની થોડી પંક્તિમાં કવિ વૈશ્વિક ભૂમિકા ઉપર જે શિવ અને શક્તિ કાર્ય કરે છે, આપણે આગળ જોયું હતું કે આ દ્વિદલ ચેતના જે છે, જે એક છતાં બે છે, બે છતાં એક છે, એ સર્જનની જુદી જુદી ભૂમિકા ઉપર જુદી જુદી રીતે જુદા જુદા સમતુલામાં કામ કરે છે. બ્રહ્મ અને માયા તરીકે અત્યાર સુધી આપણે એની ચર્ચા કરી, વૈશ્વિક ભૂમિકા ઉપર ઈશ્વર અને શક્તિ, શિવ અને શક્તિ તરીકે, અને આ નામરૂપના દરેક નામરૂપની અંદર એ સોલ અને નેચર, પુરુષ અને પ્રકૃતિ તરીકે કામ કરે છે. હવે અહીંયા એ વૈશ્વિક ભૂમિકા ઉપર પ્રભુ જે શિવ અને શક્તિ તરીકે, ઈશ્વર અને શક્તિ તરીકે કાર્ય કરી રહ્યા છે એનો સંબંધ સમજાવે છે. એઝ વન ટુ ગ્રેટ ફોર હિમ હી વર્શિપ્સ હર, હી એડોર્સ હર એઝ હિઝ રિજેન્ટ ઓફ ડિઝાયર, હી યલ્સ ટુ હર એઝ ધ મૂવર ઓફ હિઝ વિલ, He burns the incense of his nights and days, offering his life a splendor of sacrifice. તો કે છે કે વૈશ્વિક ભૂમિકા ઉપર શિવ ઈશ્વર એ જાણે શક્તિ પોતાના માટે બહુ મહાન સત્તા હોય, ટુ ગ્રેટ ફોર હિમ, બહુ મહાન સત્તા હોય એ રીતે એની પૂજા કરે છે. એની એટલે કે પરમાત્માની ઈચ્છાના શાસક તરીકે એની સ્તુતિ કરે છે, એના સંકલ્પના સંચાલક તરીકે એને વર્ષ રહે છે, અને પોતાના રાત્રિ દિવસની આહુતિ આપીને એક ભવ્ય યજ્ઞ રૂપે, સ્પ્લેન્ડર ઓફ સેક્રિફાઈસ, ભવ્ય યજ્ઞ રૂપે પોતાનું જીવન શક્તિને અર્પણ કરે છે. કવિતાની ભાષામાં સમજાયું છે કે છે કે વૈશ્વિક ભૂમિકા ઉપર એ શિવ અને શક્તિની સમતુલામાં રહીને કાર્ય કરે છે. તો એનો સંબંધ કેવો છે કે એમાં શક્તિનું જ પ્રાધાન્ય રહે છે, બધી સત્તા એના હાથમાં છે, એનું ડોમિનન્સ, એનું પ્રભુત્વ રહે છે, એ જ બધું કરે છે, એ જ મહાન દેખાય છે, અને શિવ તો માત્ર પોતે ચત્તા સૂઈને એને આધાર આપે છે. આપણે ત્યાં પેલી કથા પુરાણોમાં આવે છે ને કે શિવના વક્ષસ્થળ ઉપર પાર્વતીનું નર્તન ચાલે છે, લગભગ એ પ્રતીક જેવું અહીંયા કંઈ કે એ તો માત્ર પોતે સૂઈને પોતાનો આધાર આપે છે. તો શક્તિ છે એ પરમાત્માના, જો શિવના નહીં પરમાત્માના, હિઝ ડિઝાયર એટલે સંકલ્પ પ્રભુનો જ છે, પ્રભુના સંકલ્પ પ્રમાણે જે ડિવાઇન છે એના સંકલ્પ પ્રમાણે કાર્ય કરવાનું છે. તો એના સંકલ્પ પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે શક્તિ આ કાર્ય કરી રહી છે. એટલે બધી જ શક્તિ, બધી સત્તા, બધું સામર્થ્ય, બળ, મહાનતા, ગૌરવ એ બધું શક્તિને પ્રદાન કરવામાં આવે છે, એનામાં આરોપવામાં આવે છે. કારણ કે કામ ખરેખર એને કરવાનું છે, અતિશય કઠિન કામ, સ્થળ ને કાળમાં આખું સર્જનનું નિર્માણ કરવાનું કામ અતિશય કઠણ કામ છે એને, અને પરમાત્માની ઈચ્છા પ્રમાણે, એના સંકલ્પ પ્રમાણે કરવાનું છે. તો એના માટે આ બધું જ એને એનામાં રોપવામાં આવે છે, અને એટલા માટે શિવ છે એ એની સ્તુતિ કરે છે, એની આરાધના કરે છે. આટલું બધું મોટું કામ એ કરી રહી છે એની શક્તિ, તો એના માટે એ એને એને વર્ષ રહે છે, એની સ્તુતિ કરે છે. એટલું જ નહીં પણ આગળ કહે છે કે એ પોતાના રાત્રિ દિવસની ધૂપસળી કરીને, એટલે કે એ પોતાના આખા આધારને આપી દે છે. શક્તિ જે આ કામ કરે એના ગતિને ઝીલવા માટે, એના વેગને ઝીલવા માટે, જે પ્રચંડ વેગ ઉભો થાય છે એને માટે પોતાનો આખો આધાર, પોતાનું જીવન એટલે પોતાની સત્તા, બીંગ એ શક્તિને અર્પણ કરી દે છે, કે જેથી શક્તિનો આ કાર્ય છે એ વેગને એ ધારણ થઈ શકે, એક કાર્ય થઈ શકે. તેનું આખું જીવન, એની બીંગમાં જે કાંઈ છે એ બધું જ શક્તિને અર્પણ કરી દે છે. આ એમનો ભવ્ય ત્યાગ છે, એનું બલિદાન છે શિવનું, અને એ બલિદાનને કારણે જ આ સર્જન શક્ય બને છે. એ પોતે આ સર્જનને ધારણ કરી રહ્યા છે, એ બલિદાનને લીધે આ સર્જન શક્ય બને છે. એ રેપ્ડ સોલિસિટર ફોર હર લવ એન્ડ ગ્રેસ, હિઝ બ્લિસ ઇન હર ટુ હિમ ઇઝ હિઝ હોલ વર્લ્ડ. શિવ શક્તિના સંબંધને જ વર્ણવી રહ્યા છે કે એના પ્રેમ અને કૃપાનો એ તલ્લીન યાચક બનીને રહે છે. શક્તિમાં એને જે આનંદ પ્રાપ્ત થાય છે, હિઝ બ્લિસ ઇન હર, શક્તિમાં એને જે આનંદ પ્રાપ્ત થાય છે એ જ એનું સમસ્ત જગત બની રહે છે. શક્તિની આસપાસ જ એનું આખું જગત કેન્દ્રિત થઈ ગયું છે. આપણે આગળ આની ચર્ચા શરૂ કર્યું પ્રકરણ ત્યારે કહ્યું હતું કે શ્રી અરવિંદ છે એ આ પુરુષ અને પ્રકૃતિ સર્જનહાર અને એની સર્જક શક્તિની લીલાને એક પ્રેમીની લીલા તરીકે વર્ણવે છે, બે પ્રેમીની લીલા તરીકે. એટલે એમાં ત્યાગ કે બલિદાનને કોઈ સ્થાન જ નથી, પ્રેમમાં ત્યાગ કે બલિદાન નથી હોતો, એમાં એક અદ્વૈત હોય છે. એ આખો કન્સેપ્ટ શ્રી અરવિંદે મૂક્યો છે, એની અહીંયા વાત આવે છે કે આ જે ભલે એમ કહેવાય કે ભવ્ય યજ્ઞ રૂપે અર્પણ કરે છે, પણ એ શિવનો બલિદાન નથી, એ એનો પરમ પ્રેમ છે. અને એ પરમ પ્રેમમાં એ પોતાને જ ભૂલી જાય છે. એનું આખું જગત આ શક્તિની આસપાસ કેન્દ્રિત થઈ જાય છે. અને બીજી બાજુ શક્તિ છે એ પરમાત્માના સત્યોને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે, એના સંકલ્પ પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે એ કામ કરે છે. અને એનો જે આનંદ, એ સર્જનનો જે આનંદ છે, એ આનંદ શિવના ચરણોમાં અર્પણ કરી દે છે. શિવ પોતાની જાત અર્પણ કરી દે છે પરમ પ્રેમમાં. અને એ કાર્યમાં, એ સર્જનના કાર્યમાં, સર્જન માટે, અને એ સર્જનમાં જે આનંદ આવે છે, એ શક્તિ શિવના ચરણમાં અર્પણ કરી દે છે. આ રીતે આ સર્જનની પાછળ વૈશ્વિક ભૂમિકા ઉપર પણ એ શિવ અને શક્તિના આનંદ અને પ્રેમ રહેલા છે. આપણે આગળ કહ્યું ને, જેમ દિવ્ય ચેતનાનો પ્રેમ અને આનંદ રહેલા છે, એમ વૈશ્વિક ભૂમિકા ઉપર પણ શિવ અને શક્તિનો આનંદ અને પ્રેમ છે, એ જ આ સર્જનને આધાર આપે છે, ટકાવી રાખે છે અને એને ઉત્ક્રાંત કરે છે. He grows through her in all his being's powers. He reads by her God's hidden aim in things. એની ચર્ચા ચાલે છે કે છે કે શક્તિ દ્વારા એની સત્તાના બધા પાવર્સનો વિકાસ થાય છે. શક્તિ દ્વારા એ આ જગતમાં પ્રભુનો જે પ્રચ્છન્ન હેતુ રહેલો છે, હિડન એમ, એને સમજે છે. હવે આ બહુ જ સૂક્ષ્મ છે. કવિ કહે છે કે શિવ પોતાનું આખું જીવન, પોતાનું આખી સત્તા, આધાર શક્તિને અર્પણ કરે છે અને શક્તિ પોતાનો આનંદ એને અર્પણ કરે છે. હવે એનાથી આગળ એ સંબંધમાં એક બહુ જ સૂક્ષ્મ વસ્તુ કવિ સમજાવી રહ્યા છે કે શિવ પોતાનું બધું અર્પણ કરી દે છે અને એના ઉપર શક્તિ સર્જન કરે છે, તો એ સર્જનમાં એનો શ્રમ રહેલો છે, પારાવાર મહેનત પ્રયાસ છે, તપ છે એક રીતે કહીએ તો એ શ્રમ દ્વારા, એના તપસ્યા દ્વારા, મહેનત દ્વારા શિવ એના આધારમાં, એટલે કે શિવે પોતાનો આધાર આપી દીધો છે, પોતાની આખું સ્વરૂપ આપી દીધું છે, એમાં જે કંઈ નિહિત છે, જે કંઈ છુપાઈને રહેલું છે, જે કંઈ સુષુપ્ત છે, કેટલી બધી પોસિબિલિટીઝ છે, એ બધી હવે ધીમે 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 પેલા શ્રમને કારણે, પેલા તપને કારણે વિકસવા માંડે છે. શિવે પોતાનો આખો આધાર આપ્યો તો એ તો શિવનો આધાર છે, એમાં કેટલી બધી ક્વોલિટીઝ રહેલી છે, એ પ્રચ્છન્ન છે, એમને પડેલી છે, એને તો આધાર તરીકે અર્પણ કરી દીધી. પણ હવે આ જે સર્જનમાં એનો જે શ્રમ છે, એ શ્રમ દ્વારા એ બધું ધીમે 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 એનું જ્ઞાન, એના પાવર્સ, એનો મહિમા, એ બધું વિકસવા માંડે છે. ગ્રોઝ એ શબ્દ વાપર્યો છે, વિકસવા માંડે છે. દાખલા તરીકે એક સંગીતકાર હોય, એના ગળામાં ઘણું બધું હોય, ઘણી બધી પોસિબિલિટી હોય વિકસવાની, પણ જ્યારે એ રિયાઝ કરે, વર્ષોના વર્ષો સુધી રિયાઝ કરે, મહેનત કરે, ત્યારે એનું ગળું, એની અંદર જે કાંઈ બધા પેલું પડી હોય પોસિબિલિટીઝ, પાવર્સ, સંભાવનાઓ, એ બધી ધીમે ધીમે વિકસવા માંડે, ધીમે 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 એનો વિકાસ થાય. એક વૈજ્ઞાનિક હોય, એની અંદર ઘણી પ્રતિભા પડેલી હોય, પણ એ પ્રયોગશાળામાં બેસીને વર્ષો સુધી મથ્યા કરે, પ્રયોગો કર્યા કરે, તપસ્યા કરે, શ્રમ કરે, ત્યારે એની અંદરની પ્રતિભા છે એ ધીમે 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 ખુલવા માંડે, વિકસવા માંડે. લગભગ એવું જ કંઈક કે શિવના આધારમાં જે કંઈ પડેલું છે, જે કંઈ પાવર્સ રહેલા છે, એને શક્તિ છે એ પોતાના શ્રમ દ્વારા ધીમે ધીમે વિકસાવે છે. પછી કહે છે કે આ જગતમાં પરમાત્માનો જે પ્રચ્છન્ન હેતુ છે, એ પણ શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. આ સર્જનમાં જ્ઞાન અને શક્તિ, એ આ જ્ઞાન અને પાવર એ શક્તિના કાર્ય દ્વારા વિકસે છે, વિસ્તરે છે, એ કવિ કહેવા માંગે છે. કે જ્યારે સર્જનની શરૂઆત થઈ હોય છે, ત્યારે એમાં ભગવાનનો હેતુ શું છે એ કોઈને ખબર નથી પડતી. કારણ કે જ્યારે સાવ શરૂઆત થઈ, માત્ર બધા મિનરલ્સ હતા, મેટરનું જગત હતું, ધીમે ધીમે પ્રાણ શક્તિ, અનેક નાના નાના સૂક્ષ્મ જીવો આવ્યા, પછી વનસ્પતિ સૃષ્ટિ આવી, તો એ વખતે તો એક બધો કેઓસ હતો, અવ્યવસ્થા, અરાજકતા, કેઓસ સિવાય બીજું કોઈને કાંઈ જ દેખાય એવું નહોતું, એમાં કાંઈ કોઈ ભગવાનનો હેતુ કંઈ દેખાતો નહોતો. પણ ધીમે ધીમે ધીમે, લાખો કરોડો વર્ષ પછી, ધીમે 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 ઉત્ક્રાંતિ આગળ વધતી ગઈ, પ્રાણમય ચેતના આવી, વનસ્પતિ આવ્યા, પશુ પંખીઓ આવ્યા, માનવ આવ્યો, મન આવ્યું, અને એ મન પણ સ્થૂળ મનથી માંડીને તે ઓવર માઇન્ડ સુધી, ની ધીમે 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 મનની ચેતના પણ એના અનેક જે પગથિયા છે એ ચડતી ગઈ. જેમ જેમ આ વિકાસ થતો ગયો તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે ઓહો, આ જે સર્જન છે એમાં જે આ બધું ચાલી રહ્યું છે, આ પ્રકૃતિનો પ્રપંચ છે, એના ક્રિયાકલાપો છે, એ એમનેમ નથી, એની પાછળ કાંઈક છે, કશુંક વિકસી રહ્યું છે, કોઈક ભગવાનનો હેતુ છે. એ બધું યાંત્રિક અર્થ વગરનું ભ્રમણા માયા સ્વપ્ન નથી. પણ એ ક્યારે ખબર પડી? પેલું પ્રકૃતિએ આટલા યુગો સુધી જે શ્રમ કર્યો, પ્રયાસ કર્યો, આટલો બધો વિકાસ થયો, ત્યારે ધીમે 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 આ જ્ઞાન છે એ ધીમે ધીમે પ્રગટ થવા માંડ્યું. એટલે આ સર્જનમાં શિવના આધારમાં એના બીઈંગમાં જે કંઈ જ્ઞાન રહ્યું છે, જે કંઈ પાવર્સ રહેલા છે, એ શક્તિ દ્વારા, શક્તિના શ્રમ દ્વારા આ જગતમાં પ્રસારિત થાય છે. શક્તિનો મહિમા વર્ણવી રહ્યા છે કવિ. 5 મિનિટ છે ને, હજી એક પતી ગયું છે, પતી ગયું. હવે પછીની પંક્તિઓમાં વૈયક્તિક ભૂમિકા ઉપર, એટલે કે દરેક નામરૂપની અંદર એનું જે કાર્ય ચાલી રહ્યું છે, તો એમાં પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચરનો સંબંધ કેવો છે, એ દ્વિદલ ચેતના અહીંયા નામરૂપના જગતમાં કેવી રીતે કાર્ય કરી રહી છે, એ બહુ જ સુંદર રીતે, કાવ્યાત્મક રીતે અને બહુ જ સૂક્ષ્મમાં કવિએ સમજાવ્યું છે. એ આપણે આવતે વખતે જોઈશું.
આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્ય